કરુણજી બ્રહ્માજી પાસે ગયા છે કે રામકથા સાંભળવા માટે મને નારદજી એ મોકલ્યો અને આપની પાસે આવ્યો છું, આપને શરણે આવ્યો. બ્રહ્માજીએ પણ કહ્યું કે તું જે કથા સાંભળવા આવ્યો છો એ ઘણી સારી વાત છે, પણ એ કથાને માટે ઘણો લાંબો સત્સંગ કરવો પડે ત્યારે એ પૂરેપૂરી પ્રાપ્ત થાય, અને જ્યારે શાંતિથી એકાગ્રતાથી ભાવપૂર્વક સાંભળશો તો જ આ તમારો સંશય દૂર થશે. આમ વિધાતા બ્રહ્માજીએ વાત કહી એ સાંભળીને ગરુડજી ત્યાંથી આગળ ચાલ્યા. ચાલવામાં કઈ વાહન તો વધવાનું નહોતું, જાતે સ્વયં જ વાહન હતા એટલે આગળ જ નીકળી જવાનું હતું. એટલે ત્યાંથી રજા મેળવીને ગરુડજીએ વિદાય લીધી. પરમ આતુર, કથા સાંભળવાની જેને ઉત્કંઠા છે, જેને જિજ્ઞાસા છે કે નહીં મારે ગમે તે રીતે આટલું કામ તો કરવું જ છે, જઈશ, સાંભળીશ, રહીશ, ભલે ગમે તેવી સગવડ અગવડ મળશે નહીં મળે તો પણ હું જઈને કથા સાંભળીશ, અને એટલા માટે જઈ રહ્યો છું. એટલે અહીંયા કહ્યું પરમ આતુર વિહંગપતિ, પક્ષીઓના રાજા એવા ગરુડજીએ ત્યાંથી આતુરતા પૂર્વક બ્રહ્માજીના મોકલેલા સીધા મારી પાસે જ આવ્યા કે તમારો સંશય ભગવાન શિવ વગર બીજો કોઈ દૂર નહીં કરી શકે, કારણ ભગવાન શિવ રામકથાના એટલા બધા આશિક છે, એટલા બધા પ્રિય છે કે એમને રામકથા સાંભળવાની મળે ને બીજે ક્યાંય જાય નહીં. જો અગસ્ત્ય ઋષિને ત્યાં કથા સાંભળવા ગયા, અરે કાગ ઋષિ જેવા કાગ ઋષિને ત્યાં પણ ભગવાન શિવે કથા સાંભળી. એટલું જ નહીં, પોતાની પત્ની ઉમા પાર્વતીને પણ રામકથા સંભળાવી. એટલે અત્યંત પ્રિય હોય તો રામકથા એક ભગવાન શિવને છે. એટલા માટે બ્રહ્માજીએ કહ્યું કે તમારો સંશય રામ ભગવાન ઉપરનો જે છે એ શિવ સિવાય બીજો કોઈ નહીં કાઢી શકે, એટલા માટે બીજે ક્યાંય ગયા વગર, બીજે ક્યાંય પૂછ્યા વગર સીધા જ તમે ભગવાન શિવ પાસે ચાલ્યા જ, એમ કહ્યું. અને એ આજ્ઞા મેળવીને ગરુડજી મારી પાસે આવ્યા. હવે તે વખતે થયું શું, ક્યાં મળ્યા ગરુડજી? રસ્તામાં ભગવાન શિવ પાર્વતીજીને કહે છે, પાર્વત ઉમા, હું તે વખતે કુબેર ને ત્યાં જઈ રહ્યો હતો અને તે વખતે તમે કૈલાસમાં હતા અને હું કુબેર ને ત્યાં જતો હતો. કહી દીધું સ્પષ્ટ કે ક્યાં ગાડી હતું, કોણ જોડે હતું રસ્તાની અંદર. એ તો પૂછે ને કોની જોડે ગયા હતા. એટલે હું જયારે કુબેર ને ત્યાં મળવા માટે જતો હતો ત્યારે તમે કૈલાસમાં બેઠેલા હતા અને તે સમયે તે વખતે રસ્તાની અંદર જ ગરુડજી મળ્યા અને મને મને પ્રણામ પણ કર્યા ગરુડજી, અને ચાલતા ચાલતા જ પોતાનો જે સંદેહ હતો, જે ભ્રમ હતો, એ ભ્રમ એ સંદેહ કઈ સંભળાયો. એની વાત સાંભળી, વિનંતી પૂર્વક જે કઈ વાત કરી તે સાંભળી. એટલે હે ભવાની, મેં ગરુજીને બહુ ભાવપૂર્વક પ્રેમથી કહ્યું કે ગરુડજી તમે રસ્તામાં મને મળ્યા છો ચાલતા ચાલતા, એટલે વેગડે પગ ને બ્રહ્મ ઉપદેશ એ શક્ય, ક્યાં તો પેંગડામાંથી પગ કાઢી નાખવો પડે બ્રહ્મ ઉપદેશ કરો લેવો જોઈએ, અને ક્યાં તો પેંગડે બેસી નીકળું ત્યાં બ્રહ્મ ઉપદેશની આશા ન રખાય. એટલે અહીંયા આગાડી આ શક્ય નથી એમ બિહગ મિલે ગરુડ માર્ગ માં મોહી રસ્તામાં મળ્યા આ રીતે
કવન વાત સમજાવો
એટલે કહ્યું ભાઈ તને રસ્તામાં આ વાત આ બધી કથા કે સત્સંગ કેવી રીતે કહું તો કોઈ જગ્યાએ શાંતિથી નિરાતે બેસવું પડે કોઈ પવિત્ર જગ્યા હોય કોઈ સરસ એકાંત જગ્યા હોય કોઈ પ્રાકૃતિકતા હોય પહાડ નદી કેવી કઈ તો ત્યાં આગળ બેસીને નિરાતે આ બધું સમજાવાય એમને કઈ તને રસ્તામાં કહું કે જજો જાવ છો શાક લેવા મારી જોડે લેતા આવજો એમ થોડું મળી જાવ શાક શાક લેવા ગયા હઈએ આ તો ભગવદ્ કથા છે સત્સંગ છે એના માટે જાતે જ જવું પડે ઘણા કે મારી છબી લેતા એક નાનું છોકરું મોકલ્યો જાન મહારાજ કહે ફોટો આપ કેવું પડે કે મહારાજ ને લેવા આવવું હોય ને લઈ જવા જાતે આવવું પડે જાતે આવીને મહારાજ નામા લખે જા કેજે તો અહીંયા આગાડી પણ ભગવાન શિવે કહ્યું કે શાંતિથી બેસીને કથા સંભળાય અને અત્યારે એ અવસર નથી એટલે આ સંભળાવું કેવી રીતે એટલે બીજો રસ્તો પાછો રસ્તો બતાવે છે આગળ સંશય ક્યારે દૂર થાય તમારી જિજ્ઞાસા હું ક્યારે સંતોષું સત્સંગ ઘણો લાંબો સમય કરે ને ત્યારે જ મનની ભ્રમણાઓ ભાગે ત્યાં સુધી એ ભ્રમણાઓ મન ચિત્ત એને છોડવા તૈયાર નથી એટલે સત્સંગને તો લાંબા સમય સુધી કરવો પડે અને લાંબા સમય સુધી કરેલો સત્સંગ જ માણસના મનના ભ્રમ ભાગે નહીતર એટલી કે તમે કહ્યું ખરું પણ એમાં મને હજુ સમજાયું નહીં એટલે સમજણ માટે પણ સમય જોઈએ અને સમય એમને કંઈક શાંતિથી બેઠા આવીએ કંઈક ધીરજપૂર્વક બેઠા આવીએ તો જ એની અંદરથી પ્રાપ્ત થાય એટલે ઘણી રીતે સમજણ પાડી ઘણા સમય સુધી સત્સંગ થાય ત્યાર પછી સુનિય હવે એમ કરો હું તમને એક વાત કહું કે તમે આને ત્યાં આગળ જઈને સાંભળો કે જ્યાં આગળ ઋષિ મુનિઓએ જે અનેક પ્રકારે આ રામકથા કહી સંભળાવી છે એ રામકથા તમને ગમે ત્યાં નહીં મળે પણ જો પૂરે એવો સંતોષ પણ નહીં થાય પણ
મધ્ય અવસાન
આ કથા એવી છે કે જ્યાં આગાડી નાના ભાતી જે ઋષિઓએ ગાય છે એની અંદર પ્રારંભથી માંડીને અંત સુધી જય મહ અને મધ્યમાં પણ આખી કથામાં
પ્રભુ પ્રતિપાદ્ય રામ
અને આખી કથાની અંદર પ્રતિપાદન કોનું કરવાનું કે રામ એ જ ભગવાન છે એ રીતે અને એ ભગવાન જ એક લક્ષ્ય છે બીજું કશું જ નહીં જયારે કોઈ પણ ચર્ચામાં બેઠાઈએ ત્યારે ચર્ચાના એ વિષયને એ બાબતને સિદ્ધ કરવી પડે કે એને પ્રમાણો આપી આપીને એમ આ કથાની અંદર રામકથામાં ભગવાન રામનું જ પ્રતિપાદન કરવાનું અને એને માટે કહ્યું કે એના માટે નિત હરિ કથા ભાઈ જ્યાં આગળ રોજ રામકથા થતી હોય રોજ એક દિવસ નહીં કોઈ દિવસ ખંડિત થાય નહીં જ્યાં નિત્ય રામકથા થતી હોય હું ત્યાં મોકલું છું જઈને એ રામકથા ત્યાં આગળ સાંભળજો અને જે કથા જ્યાં આગળ સાંભળવા જશો ને ત્યાં હું તમને ભરોસો આપું છું ચોક્કસ કે ત્યાં આગળ તમારા બધા જ ભ્રમ જે છે જે કઈ ભ્રમ છે ભ્રાંતિ છે એ બધી જ ભ્રાંતિઓ નષ્ટ થઈ જશે અને તમને રામકથા પરિપૂર્ણ પ્રાપ્ત થશે અને ભગવાન રામ પ્રત્યેનો જે કઈ સંદેહ છે જે શંકા છે એ પણ તમારે દૂર થઈ જશે એટલું જ નહીં પણ ભગવાનના ચરણોમાં તમારો ગાઢ પ્રેમ ત્યાં આગળ પ્રાપ્ત થશે સત્સંગ વગર કથા મળતી નથી અને મહારાજે પણ ઘણી જગ્યાએ એટલી બધી વાતો કરી છે કે ભાઈ ભજન વગર ક્યારેય પણ આગળ વધાય નહીં. સાધુ હો સંસારી ભજન કરે તે જ ભાવે, બીજો નહીં. જે કોઈ ભજન કરવા વાળો હશે તે જ મહારાજને ગમશે, ભલે સંસારી હશે પણ ભજન કરે છે એટલા માટે ગમે. ભલે ભગવાન પહેર્યા હશે, સાધુ હશે પણ ભજન નહીં કરતો હોય તો મહારાજને નહીં બોલે ટકવાય. એટલે બિનો સત્સંગ ન હરિકથા, સત્સંગ વગર ક્યારે પણ ભગવદ કથા પ્રાપ્ત થતી નથી. સત્સંગ તો અવશ્ય હોવો જોઈએ, સત્સંગ વગર માણસનામાં સંસ્કાર નથી. બિનુ સત્સંગ વિવેક ન મેલું રે મન સત્સંગે ધોજો, અહંકાર અભિમાન ને ધોજો. કેટલું સરસ! તો ભગવદ ભજન નું પ્રાધાન્ય મહારાજે પણ એટલું બધું આપ્યું છે. વાત ના ભજન વિના સૌ લુખું રે, આમ બહુ જ ઊંડાણ ની અંદર મહારાજે ઘણી બધી જગ્યાએ વાતો કરી છે કે ભજન પહેલું કરજો. ભલે સેવા કરવાની ના નહીં, પણ ભજન વગર સેવા પણ દીપતી નથી. સેવા કરીને મય ક્લેશ થાય, કંઈક નું કંઈક થઈ જતું હોય, એકબીજાને લડતા હોય, મન ઊંચા, ઘણી બધી બાબતો છે. પણ એ સેવાને પણ જો સ્વચ્છ ને સાફ રાખવી હોય તો સત્સંગથી સમજણ મેળવી, અને સમજણ મેળવ્યા પછીથી કરેલી સેવામાં સ્પર્ધા નહીં, અને હરીફાઈ થાય એટલે સમજી લેવાનું. એની અંદર રાગ દ્વેષ ઉત્પન્ન થવાનો જ. એટલે સેવાને સિદ્ધ કરવા માટે, સેવાને પરિપક્વ કરવા માટે પણ સત્સંગની આવશ્યકતા છે. પણ જો સમજણ વગરની, સત્સંગ વગરની સેવા હશે ને તો તમને શાંતિ નહીં આવે. એની અંદર પણ પરસ્પર સાથે બેસવાના, બધા મહારાજના છીએ, છતાં એની અંદર ભડકો થતો હોય, ખેંચાતાણ થવાની જોઈએ છે. એટલા માટે સત્સંગની ખૂબ જરૂર છે કે જેનો આપણી પાસે અભાવ છે. સેવાને સમજવા માટે પણ સત્સંગ કરવો પડે, અને જો સત્સંગમાં સાચી સમજણ ન આવી તો એ સમજણ વગરનું બધું ધૂળ. મહારાજની આટલી બધી કીર્તિ હોય, આટલી બધી સેવાઓ હોય, પણ સમજણ ના હોય અને એની અંદર સત્સંગ વગરની તો કઈ દશા થાય, જોયું છે ને? મહારાજના જઈએ, મહારાજની જ વાતોને બહાર એવી રીતે કરીએ કે મહારાજની અપકીર્તિ થાય, અને પાછું આપણે જ આપણી જાતે જ આપણે પોતે જ કરતા હઈએ. મહારાજના ત્યાં રોજ આવતા હઈએ, રોજ અને બહાર જઈને બોલતા હોય કે આમ છે ને, આ ફલાણું છે. આ બધું ક્યારે અક્કલમાં ના આવે? સત્સંગ ના હોય ત્યારે. એટલે સત્સંગની પણ એટલી જ આવશ્યકતા છે, સેવાની સાથે આ નગ્ન સત્ય છે, કઈ આજનું નથી. એટલે સત્બીનું સત્સંગ વિવેક ન હોય, આપણો વ્યવહારનો વિવેક પણ સત્સંગ વગર આવતો નથી. સ્થાન છે, સ્થાનના વ્યવહાર તો હોય, પણ એ વ્યવહારની અંદર કઈક જાણી જોઈને આગુ પાછું બોલવાનું, વખતની અક્કલ હુજે તે વખત. આ બધું સમજી રાખવાની વસ્તુ છે. અને જે કઈ ભલે તમે અહીં ના કઈ બોલતા હો, પણ બહારનું બોલેલો પડઘો તો પાછો અહીંથી આ કાન સુધી તો આવતો જ હોય છે, કે તમે બહાર કોણ કઈ વાતો કેવી કરે છે. એમાં આપણે જ ભૂંડા દેખાય, આપણા મહારાજને આપણે ભૂંડા દેખાડીએ, બીજું કોઈ નહીં, અને એનાથી ફાયદો છો. તો મહારાજ તો સમર્થ છે, મહારાજની શક્તિ આગળ દોડ્યા જ કરતી હોય, દોડ્યા જ કરતી હોય, પેલા પાછળ રહી જાય, પછી દોડે કે ગાડી છૂટી ગઈ, પકડો પકડો. બેનો સત્સંગ વિવેક બસ. અહીંયા ગાડી કાગભૂષણજી પાસે જતા પહેલા ભગવાન શિવ સમજાવે છે કે ગરુડજી, સત્સંગ એ જ આ જીવનની અંદર સૌથી વધારે અગત્યની બાબત. તમે જોજો બીજે ક્યાંય પણ સત્સંગ તો અવશ્ય હશે જ, અને સત્સંગ હશે તો બધું જ દીપશે, આખું વાતાવરણ પણ સારું થશે, વ્યક્તિના વિચારો પણ સારા થશે, વ્યવહાર પણ સારો થશે. એટલે બેનું સત્સંગ વિવેક, બેનું સત્સંગ અને હરિકથા તે બેનું મોહ, એના વગર મોહ અધ્યાસ આસક્તિ જે કઈ ખોટી વસ્તુ બાબતો છે એ સત્સંગ વગર છૂટતું નથી. અને જ્યાં આ તમે આવા પ્રકારની ચર્ચાઓમાં ફસાવ ને એટલે સાચી ભક્તિ કે સાચી ઉપાસના ક્યાં આવવાની હતી. અહીંયા આવીએ, બેસીએ, બધું કરીએ, પણ એથી બહાર નીકળીએ એટલે એ જ નિંદા ને એ જ કુથલી કરવા બેસી જઈએ, તો એનાથી કઈ કઈ મહારાજના ચરણમાં પ્રીતિ પૂરેપૂરી ક્યારે થાય નહીં. દ્રઢ અનુરાગ જોઈતો હોય ને દ્રઢ ભક્તિ જોઈતી હોય તો આ દોહાને રોજ સ્મરણમાં રાખજો. વિનુ સત્સંગ ને હરિકથા તે વિનુ મોહ ને જાય, મોહ ગયે વિનુ રામ પદ હોય ને દ્રઢ અનુરાગ. સાખી આપણે સાખી બોલવાની જયારે શરૂઆત કરી ને ત્યારે જાનકીદાસ મહારાજે આ સાખી સૌથી આ દોહો સૌથી પહેલો શીખવાડ્યો, સૌથી પહેલો. અંજાળીએ સાખી બોલ્યા હોય તો આ સાખી પહેલી બોલે એ નાની ઉંમરે. અને ભગવાન શિવ આ વાત ગરુડજીને કહી રહ્યા આપણે બધાને.